દેખાય છે, પરંતુ એ પણ સ્થૂળ દેહ સહિત છે. બરાબર સમજ્યો, આ માઇક્રોસ્કોપથી દેખાતા એવા જે પરમાણુ એ પણ ખાલી આત્મા તો નથી, દેહ સહિત છે. દેહ સહિત જો આટલા સૂક્ષ્મ હોય તો એનો આત્મા કેટલો સૂક્ષ્મ છે, સમજાય છે? એનો આત્મા કેટલો સૂક્ષ્મ છે, એ શરીરની અંદર રહ્યો છે. મહારાજ કે નિર્ગુણ બ્રહ્મ જે છે એ તો એનું આત્મા છે, કારણ કે એની અંદર સાક્ષી સ્વરૂપે રહ્યું છે. જે તેજના પ્રકાશમાં દેખાતા જે અનંત આત્માઓ છે એ તો સ્થૂળ દેહ સહિત છે, એ જે દેખાય છે એના કરતા એના આત્મા સૂક્ષ્મ છે. હવે એની અંદર એ નિર્ગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ સાક્ષી રૂપે રહ્યા છે, તો એ કેટલા સૂક્ષ્મ હશે? એટલે મહારાજ કે સૂક્ષ્મથી સૂક્ષ્મ જો કોઈ હોય તો નિર્ગુણ બ્રહ્મ છે. પણ અહીં પરમાત્માને ત્યાં અધ્યાર રાખવા કે પરમાત્મા તો એના કરતા પણ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે એ નિર્ગુણ બ્રહ્મના પણ આત્મા કોણ છે? પરમાત્મા છે, એ મહારાજે પ્રથમના 64મા વચનામૃતમાં બતાવ્યું કે અક્ષરના પણ એ આત્મા છે. અદભુત ભગવદાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, ભગવદાનંદ સ્વામી તો પ્રશ્ન અદભુત પૂછ્યો પણ મહારાજે તેના કરતા અદભુત ઉત્તર બતાવ્યો કે સ્વામી અનંત કોટી બ્રહ્માંડો જે ઉડતા ફરે છે એ તો મારા સગુણ બ્રહ્મના રોમની અંદર ઉડતા ફરે છે, મારા રોમમાં નહીં. જે સગુણ બ્રહ્મ બહુ મોટું છે એ આખીર તો મારી એક કિરણ છે. મારી મોટપ તો મહારાજ કે હું વર્ણવો બેસું તોય કહી શકું તેમ નથી. એવી રીતે મહારાજે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ બે વસ્તુ બતાવી. મહારાજ કે સગુણ બ્રહ્મ આટલું મોટું હોવા છતાંય પણ બ્રહ્માંડો કાંઈ નાના થઈ જતા નથી, તો જેવડા છે એવડા ને એવડા છે. પણ આ જે મોટપ મહારાજ કે કીધી છે એ અક્ષરની કીધી છે, અને સૂક્ષ્મપણું જે કહેવામાં આવ્યું છે અક્ષરની મોટપ આગળ, એટલે કે સગુણ બ્રહ્મની મોટપ આગળ એનું સૂક્ષ્મપણું કહેવામાં આવ્યું છે. તેની આગળ ઘણા નાના દેખાય છે પણ હકીકત તો જેવડા છે એવડા નેવડા મારે કે છે. પછી બીજી વસ્તુ એ આવી, અને અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે, તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગ્ય કરીને 10 દિશાઓ કલ્પાય છે તેમ અક્ષરધામ છે. અંતે અક્ષરને ઉપર હેઠેની ચારે પડખે સર્વે દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે. મહારાજ કે સૂર્યનું મંડળ છે એવી રીતે, અને અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે, તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્ય યોગ્ય કરીને 10 દિશાઓ કલ્પાય છે. સૂર્ય જ્યારે મધ્ય ભાગમાં હોય ત્યારે 10 દિશાઓ કલ્પા અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે એમ કલ્પી શકાય, કારણ કે આપણે જે કલ્પીએ છીએ પણ સૂર્યને આધારે દિશાઓ કલ્પીએ છીએ. ભલે ઉગમણી બાજુ ઉગતો હોય તો આપણે એક દિશાને કલ્પી, પણ મધ્ય ભાગમાં જ્યારે હોય ત્યારે સેન્ટ્રલ ભાગમાં આપણે શું કે હવે સેન્ટ્રલમાં સૂર્ય એટલે બધાને સરખું અંતર થતું છે એવું કલ્પાય છે. તો અક્ષરની અંદર પણ મહારાજ કે એમ જ છે, અક્ષરને આધારે જ બધી દિશાઓ કલ્પાય છે. તો આપણા મનમાં એમ થાય કે અક્ષર મધ્યમાં કેમ આવતું છે, તો મહારાજ એનો છેલ્લો ઉત્તર આપ્યો કે જ્યાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બિરાજે છે એ જ અક્ષરધામનું મધ્ય છે. એટલે ભગવાનની મૂર્તિને આધારે અક્ષર કલ્પાય છે અને અક્ષરને આધારે દિશાઓ કલ્પાય છે. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય બિરાજમાન રહે છે, ને તે સત્ય સંકલ્પ છે. અને અક્ષરધામને વિશે રહ્યા થકા જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ જોઈએ તેવા ત્યાં રૂપને પ્રકાશ કરે છે. બીજો પ્રશ્ન હતો કે ભગવાન કયા કયા બ્રહ્માંડમાં પ્રગટ થતા હશે, તો મહારાજ કે પોતે પોતાના ધામની અંદર સ્વરાટ થકા સત્ય સ્વરૂપે સત્ય સંકલ્પ સ્વરૂપે બિરાજમાન છે, અને પછી જે બ્રહ્માંડમાં જેવા અવતારનું જેવા કાર્યનું કામ પડે જેવા કાર્યની જરૂરિયાત ઊભી થાય તેવા અવતારને પોતે ધારણ કરે, જેટલી સામર્થ્યયુક્ત પોતે અવતારને ધારણ કરે છે, જ્યાં જેટલું કાર્ય નિમિત્ત કાર્ય હોય તો બસ એવા અવતારનું ધારણ કરે, એટલી સામર્થ્ય કોઈની અંદર મૂકે અને કાર્ય પતાય આવે. જેટલું કાર્ય કરવાનું હોય એટલું કાર્ય પરમાત્મા પોતે કરે છે. એટલે કયા બ્રહ્માંડમાં કેવા અવતારનું ધારણ કરે છે મારે ક્યાંનું કાંઈ નક્કી નથી, ક્યારે ધારણ કરશે એવું પણ કાંઈ નક્કી નથી. પરમાત્મા માટે કોઈ ક્રમ નથી. કયા બ્રહ્માંડમાં અવતારનું ધારણ કરે, કેવા અવતારનું ધારણ કરે, ક્યારે ધારણ કરે એની કોઈ કલ્પના નથી. હું કીધું કારણ કે પોતે સત્ય સંકલ્પ છે. પોતાને સંકલ્પ ઉઠે કે આ બ્રહ્માંડમાં જવું છે એટલે તરત ચાલતા, પોતાને સંકલ્પ ઉઠે કે આ બ્રહ્માંડમાં આટલી સામર્થ્ય યુક્ત અવતારને ધારણ કરાવો તો તરત રહેતા, માને તરત પોતાની સામર્થ્ય મૂકે અને તરત અવતારનું ધારણ થાય અને જે કાંઈ કાર્ય કરો એ તરત પતાવી દે. પણ પોતે તો પોતાના અક્ષરધામની અંદર સ્વરાડ થકા બિરાજમાન છે. એવમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે પોતે પોતાની સંપૂર્ણ સામર્થ્ય લઈને અવતારનું ધારણ કરે છે. એનો મતલબ એવો તો ન ઘટાડવો કે અહીંયા જ્યારે ભગવાન આવે ત્યારે અક્ષરધામમાં નથી હોતા, સમજાય છે? અહીંયા જ્યારે મહારાજ પ્રગટ થાય છે ત્યારે અક્ષરધામની અંદર તો હોય જ છે. પણ એ જગ્યાએ મહારાજ શબ્દ શું મૂક્યો, આ જે મૂર્તિ તમારી નયન ગોચર વર્તે છે તે મૂર્તિ હૃદયમાં તમે જે ધારી છે તે મૂર્તિ અને અક્ષરધામની અંદર રહેલી જે મૂર્તિ તે મૂર્તિ, ત્રણેય મૂર્તિમાં એક રોમ માત્રનો મહારાજ કે ફેર નથી, એક રોમ માત્રનો ફેર નહીં, ત્રણેય મૂર્તિ એક જ છે. આવું જ્યારે મહારાજ બોલે ત્યારે એમ સમજવું કે મહારાજ પોતે સ્વયં પધાર્યા છે. પરંતુ સ્વયં પધાર્યા હોવા છતાંય પણ પોતાના ધામની અંદર તો પાછા બિરાજમાન છે જ. પરમાત્મા અનેક રૂપને ધારણ કરી શકે, ભગવાન શું એના એકાંતિક મુક્ત પુરુષો જ અનેક રૂપને ધારણ કરી શકતા હોય. આપણા મનમાં થાય કે સંતો કે મુક્તો કેવી રીતે અનંત રૂપને ધારણ કરતા હોય, તો દાખલા તરીકે આ લોકની અંદર કોઈ ભગવાનનો એકાંતિક ભક્ત કે સંત દેહને મૂકે હે ત્યારે ભગવાન તેડવા આવે ને સાથેના મુક્ત પુરુષો તેડવા આવે. અને ક્યારેક તેવું બની શકે કે એક જ એક જણો દેહ મુક્ત હોય છે, અનંત બ્રહ્માંડો કેટલા છે, અનંત કોટી બ્રહ્માંડો છે, બધા જ બ્રહ્માંડોમાં પોતાના આશ્રિતો દેહ મુકતા હશે ત્યાં મહારાજ તેડવા જતા હશે ને. હે તો મહારાજ પોતે અનંત રૂપે બને તો સાથે પોતાના પરમ એકાંતિક જે મુક્તોને સાથે લેતા જાય મહારાજ, ત્યારે એ બધાને સાથે લેતા જઈએ તે બધા અનંત કોટી બ્રહ્માંડો મહારાજ જાય ત્યારે મહારાજ અનંત કોટી રૂપે બને, એ મુક્ત અનંત કોટી રૂપે બન્યા કે ન બન્યા. દાખલા તરીકે અહીંયા મહારાજ કોઈ ભક્તને તેડવા આવ્યા તો અહીંયા મહારાજ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એને લઈને આવ્યા, બરાબર. એવી જ રીતે મહારાજ આ બ્રહ્માંડમાં 15-20 ભક્તો અલગ અલગ જગ્યાએ દેહ મૂકીને બધી જગ્યાએ તેડવા ગયા તો ત્યાં બધા બે સંતોને બે મુક્તોને સાથે લેતા જાય મહારાજ, તો એ બે મુક્તો 10 જગ્યાએ ગયા 10 રૂપિયા બન્યા કે ન બન્યા. એવી રીતે અનંત કોટી બ્રહ્માંડો છે એમાં ગોપાળાનંદ સ્વામીનું સ્થાન સર્વ કરતા શ્રેષ્ઠ કક્ષાએ છે તેને બધી હારી લેતા જતા. હાલો બીજા મુક્તો દાલો ફેરફાર કરે કદાચ, દાખલા તરીકે સંતોનો મંડળ હોય અથવા તો મોટા શેઠ કોઈ વેપારી હોય એને પોતાના મોટા મોટા ધંધાના સોદા કરવાના હોય ત્યારે પોતે જાય અને એની અંદર પોતાના 4-5 માણસોને લેતા જાય. પણ એમાં એક માણસ મેન હોય, બીજાને બદલે રાખે પણ એને તો લઈ જ જાય, સમજાય? એને તો લઈ જ જાય. એમ ગોપાળાનંદ સ્વામી જેવા મહામુક્તરા છે એને તો મહારાજ લઈ જ જાય ગમે તે બ્રહ્માંડમાં જાય, બરાબર. એને તો મારા સાથે જ લેતા જાય, બીજા મુક્તોને કદાચ ફેરફાર કરતા હોય એ મુક્તને મારા સાથે જ લઈ જાય. તો પછી અનંત કોટી બ્રહ્માંડોમાં મહારાજ ભક્તને તેડવા જાય ત્યારે એ ભક્ત મહારાજ તો અનંત કોટી રૂપે બન્યા પણ મુક્ત પણ બન્યા કે ન બન્યા, ગોપાળાનંદ સ્વામી પણ અનંત રૂપે બન્યા કે ન બન્યા, નામ ગમે તે હોય એવું કાંઈ નહીં. તો બીજા બ્રહ્માંડમાં ગોપાળાનંદ સ્વામી મારા ન્યારે ગયા હોય તો ત્યાં પછી એનું નામ ગોપાળાનંદ સ્વામી જ પડ્યું હોય કે એના સાધુ રૂપે જ રહ્યા હોય, નક્કી નથી. બની શકે કે મહારાજ બીજા બ્રહ્માંડમાં સર્વે સામર્થ્યુક્ત પધારે રાજા રૂપે પ્રગટ થયા હોય તો ગોપાલન સ્વામી પ્રધાન બન્યા હોય, લો સમજાય, સલાહકાર બન્યા હોય રાજાના. એ તો પોતાની ઈચ્છા પ્રમાણે મારી ઈચ્છા હોય એ પ્રમાણે અવતારનું ધારણ કરાવે. પણ મહારાજનો કહેવાનો મતલબ એવો છે કે આવી રીતે પરમાત્મા એટલા સામર્થ્યુક્ત છે કે એક હોવા છતાં અનંત રૂપે બની શકે છે. એટલે ભગવાન કોઈ પણ બ્રહ્માંડમાં ગમે તે અવતારનું ધારણ કરે તો પોતાના ધામની અંદર તો સ્વરાટ થકા બિરાજમાન જ છે. મહારાજ બ્રહ્માંડમાં આવ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામી આદિ 500 પરમહંસોને સાથે લાવ્યા હતા, તે અક્ષરધામમાં કાંઈ ખાલી પડ્યું છે એ બધા ત્યાં તો હતા જ. અને મહારાજ સમાધિ જ્યારે જ્યારે કરાવી છે ત્યારે સમાધિ કરીને ગયેલા બધા જ ભક્તોએ આવીને એમ કીધું છે કે મહારાજ, તમે તો ત્યાં સ્વરાર્થકા બિરાજમાન હતા અને સાથે સાથે બધા મુક્તો ત્યાં તમારી સાનિધ્યમાં બેઠા હતા. આ વાત પ્રસિદ્ધ છે. એટલે મહારાજે એવું બતાવ્યા છે કે અમે કોઈ પણ બ્રહ્માંડમાં જન્મને ધારણ કરીએ તેમ છતાં અમારા ધામની અંદર તો સ્વરાર્થકા બિરાજમાન રહીએ છીએ. મહારાજ કે જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન રાહ જ્યારે રમ્યા ત્યારે પોતે જેટલી ગોપીઓ હતા એટલી એટલા રૂપે પોતે થયા. એટલે પરમાત્માને માટે કોઈ અશક્ય વાત નથી. ભગવાન શ્રીહરિ જ્યારે નવલખા પહાડ ઉપર ગયા ત્યારે 900,000 રૂપને ધારણ કર્યા, કહો 900,000 રૂપને ધારણ કર્યા. અને સત્સંગ જીવન પણ એની સાક્ષી પૂરે છે કે મહારાજ આખા પીપલાણે જ્યારે ગયા ત્યારે 6 માસ સુધી પોતે તો 2 રૂપે થયા પણ જેટલા સંતો ભક્તો હતા એ બધા એને મહારાજ 2 રૂપે કર્યા. આ ખાઈ ગયા અને પીપલાણા પણ ગયા 6 મહિના સુધી રહ્યા. ઉપરાંત વડનગર વિસનગરનો ઇતિહાસ પણ બતાવે છે કે મહારાજ વડનગર વિસનગર જ્યારે ગયા દ્વિતીય પ્રકરણ બોલે કે ત્યારે મહારાજ 2.5 માસ સુધી, 2.5 માસ એટલે 2 માસની ઉપર હાફ, 2.5 માસ, 2.5 માસ સુધી મહારાજ 2 રૂપે થયા હતા અને સાથે રહેલા સંતો ભક્તો પણ બધા 2 રૂપે થયા હતા એમ સત્સંગ જીવન પ્રમાણ પૂરે છે. એટલે મહારાજ એમ કહે છે કે ભગવાનને જ્યાં અવતાર ધરવો ઘટે ત્યાં અવતારને ધારણ કરે છે. જેટલી સામર્થ્યુક્ત અવતારને ધારણ કરાવો ઘટાવે એટલા એવા સ્વરૂપે મહારાજ અવતારને ધારણ કરે છે. પણ પોતે તો પોતાના અક્ષરધામમાં જેવા છે એવા જ બિરાજમાન છે અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. કારણ કે બહુ અક્ષર વિશાળ છે એટલે કેમ મધ્ય ભાગ કલ્પવો? જેનો એન્ડ હોય એનો મધ્ય ભાગ કલ્પી શકાય. અને અક્ષરની જ્યારે વ્યાખ્યા કરી એનું સ્વરૂપ જ્યારે બતાવ્યું ત્યારે પ્રથમના 12માં વચનામૃતમાં એમ કીધું અનંત છે. અક્ષર કેવું છે? અનંત છે. અનંત એટલે સંખ્યાવાચક નથી બતાવ્યું. અનંતના 2 અર્થ થાય, સમજાય? અનંતના 2 અર્થ થાય કે જેની ગણતરી આંકડામાં ન કરી શકાય એને પણ અનંત કહેવાય અને જેની કલ્પના વિસ્તારમાં ન કરી શકાય એને પણ અનંત કહેવાય. જેનો અંત નહીં તે અનંત, એવો અર્થ પણ થાય. અને અનંતનો અર્થ એવો પણ થાય કે જેની ક્રમ સંખ્યા ગણી ન શકાય તે પણ અનંત કહેવાય. દાખલા તરીકે તારા અનંત છે, શું કામ? એની ગણતરી થઈ શકતી નથી. આકાશ પણ અનંત છે, શું કામ? એનો અંત માપી શકાતો નથી. એટલે અક્ષરધામ અનંત છે જેનો વિસ્તાર માપી શકાતો નથી. તે જે વસ્તુનું માપ નીકળે ને એનો મધ્ય ભાગ હોય, સમજાય? જેનું માપ નીકળે એનો ગમે એટલું વિશાળ હોય પણ જેનું માપ હોય એનો મધ્ય ભાગ કલ્પી શકાય. દાખલા તરીકે કોઈ બહુ મોટો હોલ હોય, હાલો 1000 ફૂટ નહીં પણ 5000 ફૂટ આમ હોય, 5000 ફૂટ આમ હોય, એટલો વિશાળ હોવા છતાંય પણ આખીર તો 10000 ફૂટ છે ને, તેનો મધ્ય ભાગ નીકળી શકે. પૃથ્વીનો પણ મધ્ય ભાગ નીકળી શકે કે આટલા 1000 માઇલ આમ છે ને આટલા 1000 માઇલ આમ છે. પણ જે અનંત હોય, જેનું માપ જ ન હોય, એનો મધ્ય ભાગ કલ્પી ન શકે. એટલે મહારાજ કે જ્યાં પરમાત્મા બિરાજમાન છે જ અક્ષરધામનું મધ્ય છે. એવી રીતે મહારાજ અદ્ભુત મધ્યનું 42મું વચનામૃત સમજાય. હવે મહારાજ 43માં વચનામૃત ઉપર જાય છે. ન થાય બાપા, એક વચનામૃત જતું રહ્યું તમારું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1880ના પોષ સુધી 4ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં અયોધ્યાવાસીને ઘેર ગાતકિયા ઉપર બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદો લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લો પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને શ્રીજી મહારાજ પૂછ્યું, જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગરૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂંઢપણારૂપ જે તમોગુણ એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહી શૂન્ય સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત, તેને ભગવાન વિશે પ્રીતિ હોય કે ન હોય એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું કહ્યું જે જે સત્તારૂપે વર્તે તેને ભગવાન વિશે તો પ્રીતિ હોય. ત્યારે શ્રીજી મહારાજ પૂછ્યું છે સત્તારૂપે રહ્યો એવો જે એ ભક્ત, તેને ભગવાન વિશે પ્રીતિ છે તે આત્માને સજાતી છે કે વિજાતી છે? આ સરસ એક એક વચન મૂકતા હોય છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એ પ્રીતિ તો આત્માને સજાતી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મધ્વાચાર્ય નિમ્બાર્ક વલ્ભાચાર્ય એમણે આત્મરૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે એમ મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે. મધ્યનું 43મું વચન મહારાજે પ્રશ્ન કર્યો કે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્યરૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ રજોગુણ અને મૂંડપણારૂપ જે તમોગુણ એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય સમતા ધરી રહે તે સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત, તેને ભગવાન વિશે પ્રીતિ હોય કે ન હોય? બહુ સરસ પ્રશ્ન છે કે ભગવાનનો ભક્ત ગુણાતીત છે. ગુણાતીત એટલે શું? ગુણથી અતીત, ગુણથી પર. કયા ગુણ? આપણા મનમાં થાય ગુણથી પર તો થાવ મૂંઢ જેવો પીડ્યો હોય છે ને, હાવ બુદ્ધિ વગરનો. આ દુનિયામાં આપણે કોઈને એમ કે આ ગુણ વિજ્ઞાન માણા છે તો શું કહીએ? મૂંઢ છે હાવ. પણ અહીંયા જે અર્થ છે ગુણાતીત, એ અર્થ અલૌકિક છે. કે માયાના જે ત્રણ ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ માયાના ત્રણ ગુણથી પર વર્તતો, કેવળ આત્મસત્તા રૂપે વર્તતો, કેવળ જેને પોતાના આત્માની સાથે લગાવ લાગેલો છે, દેહની સાથે કે ઇન્દ્રિય અંતસ્કરણની સાથે કોઈ સંબંધ જ નથી, ત્રણ ગુણથી પર વર્તે કેમ કહેવાય? કેમ ખબર પડે? અથવા તો કોને કહેવાય? તો જેને ઇન્દ્રિય અંતસ્કરણના સંબંધની સાથે કે દેહના સંબંધની સાથે, ઇન્દ્રિય અંતસ્કરણના સુખે કરીને પોતાને જે સુખ માનતો નથી, દેહના સુખને જે સુખ માનતો નથી, એને ગુણાતીત ભક્ત કહેવાય. કારણ કે ત્રણેય ગુણની ઇન્દ્રિયો અને અંતસ્કરણ બધાય બનેલા છે. એ ઇન્દ્રિય અંતસ્કરણ એને અવલંબન કરીને શરીર બનેલું છે. એટલે જેને પોતાના શરીરમાં પ્રીતિ નથી, ઇન્દ્રિય અંતસ્કરણનો લીધો જે લેવાતો નથી, તે જ આત્મસત્તા રૂપે વર્તે, એ જ ભક્ત ગુણાતીત છે. અને તેને વિશે વૈરાગ રૂપ જે સત્વગુણ, ભક્તો વૈરાગ બહુ શ્રેષ્ઠ છે, જે પરમાત્માની સાથે હાથે હાથ મિલાવી દે છે. તેમ છતાંય ભગવાનનો ભક્ત એટલું યાદ રાખે કે વૈરાગ પણ એક દાડો તો છોડી દેવો પડે. જેમ મહારાજ બતાવ્યું ને કે માયિક સંકલ્પને ટાળવા માટે, અયોગ્ય સંકલ્પને ટાળવા માટે, અશુભ સંકલ્પને ટાળવા માટે પ્રથમ શુભ સંકલ્પ કરવા અને પછી શુભ સંકલ્પનો પણ ત્યાગ કરી દેવો. આપણા મનમાં થાય એનો વળી ત્યાગ કરી દો એમ કેમ? તો જગતની ક્રિયાની અંદર આપણું મન જોડાયેલું હોય, જગતના ન કરવાના ઘાટ કરતું હોય, એ ઘાટને ટાળવા માટે આપણે સેવા અધિકના ઘાટ કરવા, મંદિરે જવું છે, મંદિરે જઈને માળા ફેરવશું, મંદિરે જઈને દંડવટ કરશું, મંદિરે જઈને સેવા કરશું, મંદિરે જઈને સાફ સફાઈ કરશું, એવા શુભ સંકલ્પ કરવા કે જેથી કરીને અશુભ સંકલ્પ ટળી જાય. પણ પછી પરમાત્માના સ્વરૂપની અંદર જીવાત્માને જોડાવું હોય ત્યારે શુભ સંકલ્પનો પણ ત્યાગ કરી દેવો. એના સંકલ્પ કરી રાખે મંદિરે જઈને આમ કરવું છે ને, મંદિરે જઈને તેમ કરવું છે ને, મંદિરે જઈને પેલું કરવું છે, તો એને ભગવાનની મૂર્તિ ધાર્યામાં આવે નહીં. એનો પણ ત્યાગ કરી દેવો અને કેવળ પરમાત્માના સ્વરૂપની અંદર મન લગાડી દેવું. વૈરાગ સારો છે, વૈરાગ ખરાબ છે એમ તો આપણે ન કહેવાય, વૈરાગ સારો જ છે. યદ્યપિ એ માયાનો પુત્ર છે, બરાબર, ભગવાનના ભક્તો સમજે, ભલે વૈરાગ્ય હોય પણ આખી માયાનો પુત્ર છે, માયાનું સંતાન છે વૈરાગ્ય. પણ એ કેવું છે? તો કે માયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણિયલ પુત્ર છે, છે તો માયાનો જ પુત્ર, પણ માયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુત્ર છે, ગુણિયલ પુત્ર છે. એટલે કોઈનું ખરાબ કરતો નથી, ખરાબ નથી કરતો, માટે એની સાથે સંબંધ રાખવામાં બાધ નથી. પરંતુ તેમ છતાંય પરમાત્મા જે કરી શકે, પરમાત્મા જે સુખ આપી શકે, એ સુખ તો એ આપી શકે તેમ નથી. માટે બીજી ત્રીજી તકલીફ હોય ત્યારે એનો સંગ કરવો, સમજાય છે? ઇન્દ્રિય અંતસ્કરણ પરેશાન કરતા હોય ત્યારે રજો વૈરાગ્યનો સંગ કરવો, એ શ્રેષ્ઠ પુરુષ છે, એટલે આપણું કામ કરી દેશે. એ આપણને જે અયોગ્ય સંકલ્પ એને ટળાવી નાખશે, શુભ સંકલ્પ કરતા કરી દેશે, પણ આખીર તો એનોય પણ ત્યાગ કરવો, એનો વૈરાગ્યનો પણ ત્યાગ કરવો. એણે કરીને પણ મનમાં એમ થઈ જાય મારી અંદર વૈરાગ્ય છે, એનો અહંકાર રહી જાય તો પરમાત્મા સુધી જીવ પહોંચી શકે નહીં. વાત તો બહુ હાઈ લેવલની છે, જલ્દી બુદ્ધિમાં ફિટ થાય એમ નથી, પણ શબ્દો પડ્યા છે ને તો ક્યારેક કામ લાગશે. ભક્તો, ઘણીક વાતો એવી હોય કે સાંભળ્યા પછી આપણને સમજાય નહીં, સાંભળ્યા પછી આપણે એને અનુકરણ કરી શકીએ નહીં, યદ્યપિ એ વાત ક્યારેક આપણને કામ લાગે. જેમ પૃથ્વી પર ઉનાળાની સિઝનમાં બીજ પડ્યા હોય એ દેખાય નહીં, પણ વરસાદ કાળે ઉગી નીકળે, પાણીનો યોગ થાય ત્યારે ઉગી નીકળે. એમ પરમાત્માને પામવાની જે વાતો છે, આપણી પાત્રતા ન થઈ હોય ત્યાં સુધી આપણને સમજાય નહીં, જીવનમાં મૂકી ન શકીએ, પરંતુ જે દાડે જીવન પાત્ર બને તે દાડે એક એક વાત આપણને કામ લાગે કે પરમાત્માને પામવું હોય તો આમ વાત બરાબર છે, આમ આવી હતી. જે દાડે પરમાત્માને પામવાનું તાન જાગે તે દાડે ભગવાન કેમ પમાય, એને માટેને આપણે ખોજ બધી કરવા માંડીએ, ખોજ કરવા માંડીએ. જેમ વિદ્યાર્થીને પરીક્ષા નજીક આવે પછી પોતે શોધવા માંડે કે આમાં ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ કેટલા છે, આમાંથી કેટલું કેટલું મારે કંઠસ્થ કરવું. એ 8 મહિના સુધી ગોતે નહીં, પણ પહેલાં છેલ્લા 2 મહિના સુધી રાત્રિ દિવસ જાગરણ કરીને ગોતવા માંડે. એમ જ્યારે મુમુક્ષને તાન જાગે કે પરમાત્માને પામવો છે, ત્યારે એ બધું શોધવા માંડે, અને ત્યારે એને વચનામૃત વાંચવું ગમે, કારણ કે પરમાત્માને પામવાની બહુ વાતો, જેટલા જેટલા શાસ્ત્રોમાં પરમાત્માને પામવાની વાતો એ બધું ગોતવા માંડે, અને શોધતો હોય ને શોધતો શોધતો આ વચનામૃત જે પોતે અત્યારે સમજો એ વાંચે, ત્યારે વર્ષો પહેલાંની એને સ્મૃતિ થાય, તે દાડે આ વાતને આમ કીધી હતી, માટે આ વાત આમ છે. વચ્ચે ભલે બધું જ ભૂલાઈ ગયું હોય, પરંતુ તેમ છતાં એને ખરે ટાઈમે કામ લાગે છે. મહારાજ કહે કે વૈરાગ્યરૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ એ તો સારો છે જ નહીં, એટલે એનું કાંઈ વિશ્લેષણ કરવાની જરૂર નથી. અને મૂંઢપણારૂપ જે તમો ગુણ એ 3 ગુણના ભાવ તો ન હોય, 3 ગુણના ભાવ છોડી દીધા, વિષયમાં પ્રીતિ છોડી, મૂંઢપણું છોડ્યું, એ 2 તો સમજાય, પણ રજોગુણ સત્વગુણને અવલંબન કરીને રહેલો વૈરાગ્યનો પણ ત્યાગ કરી દીધો. કલ્પના કરો, વૈરાગ્યનો પણ ત્યાગ કરી દીધો 3 ગુણથી પર, 3માંથી 1નો ભાવ તો ન હોય, અને તે તો કેવળ ઉત્થાને રહી શૂન્ય ક્ષમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે, ઉત્થાને રહી શૂન્ય ક્ષમતાને ધરી રહે અને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તતી હોય. 3 શબ્દ મહારાજ મૂક્યા, ઉત્થાને રહિત. ઉત્થાન કોને કહેવાય ખબર? ઠાકોરજીને 3:30 વાગે જગાડે ને શું કહે? ઉત્થાન કે ઉત્થાન, સુતેલાને જગાડો એને ઉત્થાન કહેવાય. આ ભક્ત કેવો છે? ઉત્થાને રહિત, જેને સંકલ્પ વિકલ્પ ઉઠતા જ નથી. કેવો ભક્ત છે? સંકલ્પ વિકલ્પ ઉઠતા જ નથી. ભક્તો, સંકલ્પ વિકલ્પ કોને કહેવાય? તો કોઈ કાર્ય કરવાનો ઘાટ ઉઠે એને શું કહેવાય? સંકલ્પ કહેવાય. એનું વારંવાર જે મનન થાય એને વિકલ્પ કહેવાય. એ ક્રિયા કરવાની વારંવાર સ્મૃતિ થાય એને વિકલ્પ કહેવાય. પણ આ ભક્ત કે ઉત્થાને રહિત છે, કારણ કે 3 ગુણથી પર થઈ ચુક્યો, પછી આને સંકલ્પ છે એનો? ઉત્થાન રહિત, જેને ઘાટ ઉઠતો જ નથી. જગતના કોઈ સુખનો ઘાટ જેને ઉઠતો જ નથી એવો ભક્ત છે. ઉત્થાન રહી શૂન્ય ક્ષમતાને ધરી રહ્યો હોય, શૂન્ય ક્ષમતા માને પોતાની સ્થિતિમાં સ્થિરપણું વર્તતું હોય માને હર્ષ અને શોક એના જેને પેલા સમુદ્રમાં શું કે મોજા, જેના જીવનમાં હર્ષ અને શોકનું મોજું જ ન આવતું હોય આનંદ અને શોકમાં કદી જાતો જ ન હોય એવો ભક્ત છે. ત્રીજું બતાવ્યું સુષુપ્તિ જેવી અવસ્થા વર્તતી હોય. અહીં સુષુપ્તિ એટલે સૂતો રહેતો એમ નહીં, થૂળ દેહમાં જે માયાને આધીન છે અથવા તો સંપૂર્ણ જેણે માયાને આધીન નથી કરી એવા વ્યક્તિ માટે તો ઊંઘવું એ સુષુપ્તિ અવસ્થા છે. પરંતુ આને તો માયાને ધક્કો મારી દીધો છે, માયાના ત્રણેય ગુણ થકી પર વર્તે છે એવા ભક્ત માટે સુષુપ્તિ અવસ્થા જ્યારે શબ્દ આવે ત્યારે માયિક જીવની જેમ કલ્પી નહીં, જેમ એની સુષુપ્તિ અવસ્થા કેમ છે. દાખલા તરીકે આપણે ઊંઘમાં જઈએ, ઘસઘસાટ ઊંઘતા હોય અને એ વખતે આપણે આગળ સોનાનો ઢગલો પડ્યો હોય તો એની આપણને ખબર હોય, એનો આપણને આનંદ હોય. કદાચ રૂપિયાનો પાઉન્ડનો ઢગલો કોઈ કરી દે તો એનો આનંદ હોય, એની આપણને ખબર હોય ન હોય. માનો સાધુ પુરુષ હોય અને એ ઘસઘસાટ ઊંઘતા હોય અને એ વખતે એની પાસે કદાચ એકદમ નિકટમાં કોઈ નારી બેઠી હોય તો એનો એને શોક હોય, ઉલટું સમજવું પડે, અને એનો શોક હોય ન હોય. આ બેમાં ધનનો ઢગલો હોય સુવર્ણ ઢગલો હોય એનો આનંદ ન હોય. સાધુ પુરુષ અષ્ટ પ્રકારે નારીનો ત્યાગ રાખ્યો છે, એવી વ્યક્તિની ઘસઘસાટ ઊંઘતે ત્યારે બાજુમાં કોઈ નારી બેઠી તેનો શોક હોય ન હોય. રાગી કોઈ માનો પુરુષ હોય, રાગી પુરુષ હોય, સ્ત્રીમાં આશક્ત હોય, એની બાજુમાં ઘસઘસાટ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વરૂપાન નારી આવીને બેઠી હોય તેનો આનંદ હોય ન હોય. શું કામ ન હોય? એને ખબર જ નથી કે મારી પાસે ધનનો ઢગલો પડ્યો છે, સોનાનો ઢગલો પડ્યો છે, રૂપવાન નારી બેઠે છે, એને ખબર જ નથી માટે આનંદ નથી. સાધુ પુરુષને ખબર જ નથી કે અહીંયા બાજુમાં આવી નારી બેઠી છે એટલે એનો શોક નથી. મહારાજ કે પણ એ તો ક્યારે એને બને છે? તો પોતે પરવશ થકો સુષુપ્તિ અવસ્થામાં વર્તતો હોય, ગાઢ નિદ્રામાં ગયો ત્યારે એને ખબર નથી. એવી જ રીતે ત્રણ ગુણથી પર થયેલી વ્યક્તિને કદાચ દુનિયાના બધા સુખ મળી જાય, બધા સુખ મળી જાય, તેમ છતાં એને એનો આનંદ નથી હોતો. સમજાય? એને આનંદ નથી હોતો અને જતા રહે તો એને શોક હોતો નથી. અને બહુધા તો એને ખબર પણ નથી હોતી, એને ખબર પણ હોતી નથી. કદાચ ક્યારેક સ્વ ઈચ્છાથી જાણપણા રૂપે વર્તતો હોય ત્યારે ખબર પડે કે આ વસ્તુ આમ છે આમ છે, પણ એનો આનંદ નથી, શોક નથી, અને બહુધા તેને ખબર પણ હોતી નથી. જોકે આ વાત પણ સમજવી બહુ કઠિન છે, કારણ કે ખબર જ ન હોય. હા ભક્તો, બને એવી સ્થિતિ પામેલા પુરુષને ખબર જ હોતી નથી કે કયું પદાર્થ શું છે. ગઢપુરમાં એક ઘનશ્યામદાસ સ્વામી કરીને 70-80 વર્ષ પહેલા એક સંત થઈ ગયા, મહાબ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામેલા સંત. એ પોતે દિવસમાં ગમે તે જમે ખરા, લાડુય જમે, કોઈ મોહનથાળ પીરસે મોહનથાળ જમી લે, જલેબી આપે જલેબી પીરસી લે જમી લે, પણ પછી કોઈ એને પૂછ સ્વામી શું જમ્યા તો ખીચડી. સમજાય? ગમે તે જમે, પણ દંભ નહોતો ને તો આ દુનિયામાં એવી વાતો હાંકે કે આપણે તમને જાવું ખાવું ગમે તે ખાઈએ ને ગમે તે જોઈએ, આપણે એમ માનો આપણે બ્રહ્મ છીએ. એને બ્રહ્મ ન કે બ્રહ્મ કોદાળ કહેવાય. સમજાય? પણ આ તો બ્રહ્મ સ્થિતિને પામેલ પુરુષ, એને જે પરિસે જમી લે ને પછી કોઈ પૂછ સ્વામી શું જમ્યા તો ખીચડી. ખીચડી યાદ રહી ગયેલી? ખીચડી. સ્વામીની સ્થિતિ કેવી? સભે એક ચેષ્ટા બોલાતી હોય, સાહેબ બધાને પાછળ બેઠા હોય, આજ મારે ઓરડેના પદ જ્યાં શરૂ થાય તો સ્વામી ઓટોમેટિક ત્યાંથી ઉડે અને ઉડીને શેખ ઠાકોરજી સિંહાસન પાસે પડે. આવી સ્થિતિ. ઈ કહે ગમે તે ખાધા પછી ખીચડી તો બરાબર છે, ને તો આપણે શરૂ કરી દઈએ ખાવું બધું, પછી કોઈ પૂછ હું શું જીમે તો ખીચડી, એમ જલસા જીકવાનું, પછી કોઈ પૂછ હું સ્વામી જીમે તો ખીચડી. એ આપણે માટે લાગુ પડે, અને આ તો સિદ્ધ સ્થિતિને પામેલા પુરુષની વાત છે. સ્વામી સભા મંડપમાંથી પોતાના આસને જાય તો પોતાને કઈ ખબર ન હોય કયું આસન, ગાંડા નો તો હા આસને જાય તો આસનમાં પછી નિક્કી ન હોય, ગમે ને આસને જઈને બાવણું બંધ તો ખટખટ આવે, આસન ખોલો આસન ખોલો, અને પછી બધાને ખબર જ હતી કે આ ઓચિંતા કોઈ અજાણું ખોકડાવતો ને તો ઘનશ્યામ સ્વામી જ હોય એમ. અને પછી હરી સાધુ હોય બહાર નીકળીને સ્વામીનું કાંડું પકડીને આસને મૂકી આવે. સ્વામી નાહવા જાય તો એને શરીરનું અનુસંધાન ન હોય, ધોત્યું નાખે ખબર ને આલ્યા આવે, પ્રભાત્યા બોલતા બોલતા કહો. એટલે મહારાજ અહીંયા જે કહે છે સુષુપ્તિ જેવી સ્થિતિ વર્તેતી હોય, પરમાત્માને ભજને કરીને ત્રણ ગુણ થકી પરથેલી વ્યક્તિને ક્યારેક જાણ પણ હોય ને ક્યારેક ન પણ હોય, પોતે સવારમાં વહેલા 2:30 વાગે જાગે, 2:30 વાગે જાગી અને પ્રદક્ષિણા ફરવા જાય, વળી ક્યારેક બપોર પછી પણ 3-4 વાગે પ્રદક્ષિણા ફરવા જાય, અને ત્યારે પ્રદક્ષિણા ફરવા જતા ને કોઈ એમ કે સ્વામી ના તો અત્યારે સ્ત્રી ભક્તો પ્રદક્ષિણા ફરતો, તરત પાછા વળે પાછા તો ન જવાય, કે જો એમ પણ જાણ પણ તો ન જવાય. અને ભક્તો આ સ્થિતિને પામેલા અમે પણ સાધુ જોયા છે, એનો સમાગમ કર્યો છે, એની સેવા કરી છે. અમે ઘણી ફેરી તમને કહીએ છીએ કે વચનામૃતમાં જ્યારે અટવાતા ત્યારે પૂજ્ય મોટા સ્વામીને પૂછતા, સ્વામીને આવી સ્થિતિ હતી, એકાદશી હોય ને તો સ્વામી ફરાળ કરવાનો આવે, ખબર ન હોય ને એકાદશી તો પાછા આવે, કોઈ કહી દે તો ન આવે, અને એકાદશી દિવસે ફરાળ કરવા આવે ને આપણે ફરાળ આપ્યું હોય સ્વામીને, ચેવડો જમતો થોડો જમ્યા પછી કે હવે આ ગાંઠિયા નથી ખાવા કે પાછા લઈ જાઓ કે બોલો, અને રસોઈ હોય ને ભજીયા કર્યા હોય ને સ્વામીને જમાડતા હોય, સ્વામી એકાદ ભજીયું જોવે ને પછી કે આ લાડવા આવે નથી ખાવા કે આ લાડવાને તમે પાછા લઈ લો, એવી સ્થિતિ સ્વામીને અમે નિહાળી છે. સ્વામી સવારમાં જાગીને વહેલા જાગીને પૂજાપાઠ કરે, પૂજાપાઠ કરીને પાછા સુઈ જાય, અને સુઈ જાય ને પછી પાછા જાગે 8-1 વાગે પાછા ફરી વાર જાગે તો પાછી કે હાલો નાવા જાઉં કે પૂજા કરીશ. આપણે કંઈ પણ સ્વામી તમે પૂજા કરી લીધી છે, તને શું ખબર પડતું નાનો એવો છોકરોને, મનનો ખબર મેં પૂજા નથી કરી, પછી આપણે આમ હાથ ફેરો સ્વામી કપાળ હાથ તમે ફેરો ને કપાળ પછી તિલક ચાંદલો પાડે તો કે હા કરી લીધી લાગે છે કે પણ ગાંડા નહોતા. અનુસંધાન ટાંકજો, એ કાંઈ ગાંડા નહોતા. વચનામૃત તમે આપો સ્વામીને વચનામૃત સમજાવે તો તમને એમ લાગે વેદનો આચાર્ય આવું વચનામૃત ન સમજાવે, કાંઈ વચનામૃત એવું સમજાવે પાછા. પણ સ્થિતિ હતી સ્વામી સાંજે ક્યારેક 8 વાગે સાંજે 8 વાગે એમ કે હાલો સવારથી જ કે પૂજા કરવી છે. આપણે કહે પણ સ્વામી અત્યારે હાંજ થાય પણ તને શું ખબર પડે, અને પૂજા કરે હોય તો ન પાછા હા ના એ તને પૂજા કરે અને પાછ પાછ હોઈ જાય. એટલે આ જે વસ્તુ છે એને સામાન્ય વ્યક્તિ સમજી શકે અને એટલે મહારાજ કે ગુણાતીત છે, ત્રણ ગુણથી પર વર્તે છે, એને વિષયની અંદર કેવી સ્થિતિ છે તો કે સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે છે. લો એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય, એને ત્રણ દેહનું કાંઈ અનુસંધાન જ નથી, કોઈ જગ્યાએ એને ઉત્થાન નથી, માને એક ઘાટ ઉઠતો નથી, તો ઘાટ ઉઠ્યા વિના પરમાત્મામાં હેત કેમ થાય? એટલે પ્રશ્ન કર્યો એને ભગવાનમાં હેત હોય કે ન હોય, એક કારણ એ. બીજા નંબરમાં કારણ એવું બની શકે કે એની ક્રિયા ઇન્દ્રિય અંતસ્કરણ બધાય બહુ જ વિરામ પામી ગયા હોય જગતમાંથી, એટલે બહુ જ પાછી વૃત્તિ વાળીને વર્તતા હોય, એટલે બીજાના મનમાં શું થાય આ કાંઈક શોકમાં ડૂબી ગયો લાગે છે, આને કાંઈક દુઃખ લાગે છે, એટલે બીજાની વાત સમજાય નહીં, એટલે એમ લાગે કે આમ હાવ ગાંડા ગદોડે છે, આને શું ભગવાનમાં હેત છે, આને શું ભગવાનની ભક્તિની ખબર પડતી છે. પણ એવા પુરુષ તો ભગવાનનું મહાઅલૌકિક સુખ માણતા હોય છે, એની બીજાને ખબર હોતી નથી. અહીં પ્રશ્ન પૂછ્યો કે એને પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ હોય કે ન હોય, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સમે કહ્યું છે, જે સત્તા રૂપે વર્તે તેને ભગવાન વિશે તો પ્રીતિ હોય. મુક્તાનંદ સમે કેમ ઉત્તર આપ્યો છે? કલ્પનાથી, અનુમાનથી, હે, અનુભવથી. કારણ કે પોતાની એ સ્થિતિ હતી. આ જે સ્થિતિ લખી છે એવી સ્થિતિ મહારાજ કે અત્યારે આ સંપ્રદાયમાં બહુધા વર્તે છે. બહુધા સંતો ભક્તોની આ સ્થિતિ હતી. બહુધા એટલે ઘણા ભાગે આવી સ્થિતિ હતી. મુક્તાનંદ સ્વામી અનુભવ સહિત ઉત્તર આપ્યો, મહારાજ પ્રીતિ તો હોય, કેમ ન હોય એમ. કારણ કે પોતાની સ્થિતિ વર્તતી હતી અને મહારાજમાં અતિશય હેત હતું. અતિશય હેત હતું એટલે કે મહારાજ પ્રીતિ તો હોય. દાખલા તરીકે કોઈ કેરી ખાતો હોય અને પછી આપણે એને પૂછીએ આ કેરી ખાટી છે કે ગળી છે, એ જવાબ આપે. અને જેણે ખાધી નથી અને કેવળ કેરીને જોઈ છે એ જવાબ આપે. જોનારો એમ કે આ ખાટી છે અને ખાનારો એમ કે ગળી છે, તો વાત કઈ સાચી હોય? ખાનારે ને સાચી હોય. સમજે, ઓલો ભલે ગમે એટલી અટકળ માણતો હોય, એની ઉપરની છાલ જોઈ અને કહેતો હોય ગળી છે ખાટી છે, પણ એની વાત ક્યારેક ખોટી પડે ખરી. એમ આ મોટા બ્રહ્મનિષ્ઠ સંતો જે ઉત્તર આપ્યા એ કોઈ દી ખોટા હોઈ શકે નહીં. કારણ કે એને ચાખીને ઉત્તર આપ્યા છે, કેરીને ચાખીને ઉત્તર આપ્યા છે, ભગવાનમાં હેત કરીને ઉત્તર આપ્યા છે, પોતે સ્થિતિને કેળવીને ઉત્તર આપ્યા છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ પ્રીતિ તો હોય. ત્યારે શ્રીજી મહારાજ પૂછ્યું છે, બીજો પ્રશ્ન પૂછ્યો કે સત્તારૂપે રહ્યો એવો જે એ ભક્ત, તેને ભગવાન વિશે પ્રીતિ છે, તે આત્માને સજાતી છે કે વિજાતી છે? આ જે પ્રીતિ છે તે આત્માને સજાતી છે કે વિજાતી છે? આત્માને સજાતી. આત્માના ગુણ ક્યાં છે? આનંદરૂપ, સુખરૂપ, સચ્ચિદાનંદરૂપ. એને જે પરમાત્માની સાથે જે હેત છે, એ હેત એને કેવે પ્રકારે જોડાણો છે? કેવાનો મતલબ એવો છે, એને કેવી રીતે પરમાત્મામાં હેત જોડાણો છે? કોઈક જગતના માયિક પદાર્થે કરીને હેત જોડાણો છે, સ્થૂળ દેહે કરીને હેત જોડાણો છે, કે આત્મસત્તા રૂપે રહીને હેત જોડાણો છે? એવો પ્રશ્ન કર્યો. એની પ્રીતિ આત્માને સજાતીય છે કે વિજાતીય છે? આત્માના ગુણે સહિત એ પરમાત્મામાં જોડાણો છે કે દેહના ગુણે કરીને જોડાણો છે? એવો પ્રશ્ન કર્યો. પછી મુક્તાનંદ સ્વામી કહ્યું છે, પ્રીતિ તો આત્માને સજાતી છે મહારાજ, આત્માના ગુણે કરીને બ્રહ્મપણાની ભાવના જ જોડાણો છે. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું અને જેને ભજું છે પરબ્રહ્મ છે, આવી ભાવનાથી એની પ્રીતિ જોડાયેલી છે. એ માયિક કોઈ ગુણે કરીને એ ભગવાનમાં જોડાણો નથી. સંપૂર્ણ ત્રણ ગુણથી પર થઈને પરમાત્મામાં એ વ્યક્તિ જોડાયેલ છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, મધ્વાચાર્ય, નિંબાર્ક, વલ્ભાચાર્ય, એમણે આત્મારૂપે રહીને જે ભગવાન વિશે પ્રીતિ કરી એ પ્રીતિ બ્રહ્મ સ્વરૂપ કહી છે. મહારાજ આ પડાવી દીધો. મુક્તાનંદ સ્વામી ઉત્તર કર્યો, પછી મહારાજ બીજું ન બોલ્યા, પણ આ મહારાજ ટન માર્યો, બીજી વાત કરી. પણ એ બીજી વાત હું કામ મહારાજ કરી? મુક્તાનંદ સ્વામીના ઉત્તરને સમર્થન આપવા માટે. કારણ કે બહુ મોટી સભા છે ને, કે મુક્તાનંદ સ્વામી ઉત્તર કર્યો એ યોગ્ય છે. કારણ કે મોટા મોટા જે આચાર્યો થયા, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્ક, એમણે પણ આમ જ કીધું છે કે પરમાત્માની સાથે જે પ્રીતિ હોય છે એવા એકાંતિક ભક્તને તે કેવું હોય છે? આત્માને સજાતી જ હોય છે, આત્મરૂપે બનીને જ પ્રીતિ કરેલી હોય છે અને એને જ બ્રહ્મ સ્વરૂપી કહે છે. માટે ગુણાતીત થઈને જે ભગવાન વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે, એમ મોટા મોટા આચાર્યનો પણ સિદ્ધાંત છે. માટે આપણે પણ એમાંથી જ લેવાનું રહ્યું કે ભગવાનની સાથે જે પ્રીતિ કરવી તે આત્મપણે રૂપે કરીને જ કરવી, દેહરૂપ થઈને ન કરવી. દેહરૂપ થઈને પ્રીતિ ક્યારે કરી કહેવાય? આત્મરૂપે થન પ્રીતિ ક્યારે કરી કહેવાય? તો કેવળ પોતાના આત્માનું જ હિત ઈચ્છે, પોતાના મોક્ષને જ ઈચ્છે અને કેવળ પરમાત્માની પ્રસન્નતાને જ ઈચ્છે અને કેવળ પરમાત્માની પ્રસન્નતાને માટે, આત્માના આત્યંતિક કલ્યાણને માટે જ પરમાત્માની સાથે જે જોડાણો હોય, અને પરમાત્માને વારંવાર પ્રાર્થના પણ એવી જ કરતો, હે મહારાજ તમારા સિવાય મારે કાંઈ નથી જોતું, તમારા સિવાય બીજું કાંઈ નથી જોતું. અને એવી જ તૈયારી જે રાખતો હોય ને કરતો હોય એણે બ્રહ્મરૂપ થઈને પરમાત્માની સાથે પ્રીતિ કરી કહેવાય. અને દેહના સુખને માટે માંગણી પરમાત્મા પાસે કરતો હોય કે મહારાજ આ ધંધો આમ થઈ જાય, મહારાજ આ નોકરી તેમ થઈ જાય, મારા આ શરીરમાં રોગ છે તો આમ નીકળી જાય, વગેરે વગેરે નાશવંત ઈચ્છાથી પરમાત્માની સાથે જે પ્રીતિ કરતો હોય એણે દેહરૂપ બનીને પ્રીતિ કરી કહેવાય. માટે ભગવાનનો ભક્ત બ્રહ્મરૂપ બની પરમાત્માની ભક્તિ કરે તો પોતે પણ આમાં જેવા ગુણે યુક્ત કીધો એવો પોતે નિર્ગુણ સ્થિતિને પામી જાય છે. ઇતિ વચનામૃતમ મધ્યનું 43મું થયું. હવે મહારાજ 44મું વચનામૃત સમજાવી રહ્યા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 પોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરે બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, જ્યારે કોઈ હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય તેટલા ને તેટલા સૂજે કે કંઈક વધુ સૂજે? પછી મુક્તાનંદ સ્વયં બોલ્યા છે, અટકળે તો એમ જણાય છે જે મોરે સૂજતા એટલા ને એટલા સૂજે છે. પણ શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાતમાં તમારી નજર પડી નહીં. એટલા ને એટલા અવગુણ સૂજતા હોય તો અવગુણ આવ્યો એમ કેમ કહેવાય? માટે એ તો ભૂંડા દેશ કાળ ક્રિયા સંઘ આદિકને યોગ્ય કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે, તેણે કરીને અવગુણ વધુ સૂજે છે. ત્યારે એમ જાણવું છે બુદ્ધિને વિશે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્યું છે. અને અમે તો એમ જાણીએ છીએ જે જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. અને એવા જેના લક્ષણો હોય તેને દેવી જીવ જાણવો, અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહીં, અને બીજા જે હરિભક્ત હોય તેને વિશેષ કેવો અવગુણ ભાસે. એવી જેને બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો, અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય પણ જેવા કાળ નેમી રાવણને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહીં. માટે પાકો હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂજે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. 44મું વચનામૃત. બહુ અદ્ભુત મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે વચનામૃત વર્તમાન કાળમાં બહુ સમજ્યા જેવું વચનામૃત છે. મોક્ષ માટે બહુ મહત્વનો આમાં એક મુદ્દો છે. કયો મુદ્દો છે? ગુણ અવગુણનો. કયો મુદ્દો છે? ગુણ અવગુણનો. મહારાજે ગુણ અવગુણની ઘણા જ વચનામૃતમાં વાત કરી છે કે પોતાને વૃદ્ધિ પામવું હોય એણે ભગવાનના ભક્તનો ગુણ જ લેવો, અવગુણ ન લેવો. પ્રથમના 6માં કીધું, પ્રથમના 16માં કીધું, પ્રથમના 53માં કીધું, વગેરે વગેરે અનેક વચનામૃતમાં મહારાજે આ વાત કરી છે. પણ એ વચનામૃતમાં મહારાજ ભક્ત વાંચ્યા પછી થોડોક અટવાતો હતો, થોડોક બિચારો અટવાઈ જતો હતો. શું કામ અટવાઈ જતો હતો? મહારાજ એવું કહેતા હતા કે જેને પોતાને કલ્યાણ ઈચ્છવું તેણે ભગવાનના ભક્તનો અવગુણ લેવો જ નહીં. અને ઘટના એવી ઘટતી હતી કે લેવો ન હોય પણ પરાણે આવી જતો હતો. પોતે નક્કી કર્યું કે આપણે અવગુણ નથી જ લેવો, પણ દાખલા તરીકે ભગવાનનો ભગત કહેવાતો હોય અને કોઈની સાથે વાત કરતા જરા કંકાસ થાય તેમાં ગાળ ઉપર ગાળું ઠપકારતો હોય, હવે એનો હું બિચારો ગુણ લેખો, કેમ અવગુણ ન આવે? અથવા તો ભગવાનનો ભગત કહેવાતો હતો પણ કોઈની સાથે ધંધા બિઝનેસ કરતા બિચારાનું ગળું કરી નાખ્યું ઠામકું, ઓલે કરવું શું? ત્રીજા નંબરમાં સાધુ હોય, મહારાજની સ્પષ્ટ આજ્ઞા છે કે મારો સાધુ અષ્ટ પ્રકારે ધન અને નારીનો ત્યાગ રાખે અને તેમ છતાંય નોટું ગણતો હોય અને સ્ત્રીઓની સાથે ચોડે ધાડે બોલતો હોય તો એને કરવું શું? મહારાજે કીધું કે મારો આશ્રિત સાધુ તો નિસ્વાદીપણે વર્તે, પરંતુ ગ્રહસ્થની ઘેરે જાય અને ગ્રહસ્થના હાથનું સ્ત્રીઓનું બનાવેલું ખાઈ લેતો તાને કરવું શું? અવગુણ લે તો મારીને આજ્ઞા નડે, અને ન લે તો સહન ન થાય, અને ન લે તો દિન પ્રતિદિન દોષ વધતો જતો હતો. અવગુણ નહીં લેવાથી દોષ વધતો જતો હતો, કારણ કે જેને હેઠું ઉતરવું હતું એને મોકો મળતો હતો કે આપણે ગમે તેમ કરીએ તો આપણું કોઈ નામ લેવા માટે તૈયાર નથી, આપણું કોઈ નામ લઈ શકે તેમ નથી. આપણે ધંધામાં ગમે તેમ કરી નાખીએ તો આપણું કોઈ નામ લઈએ કે એમ નથી. આપણે ગમે તેવા શબ્દ બોલીએ તો આપણું કોઈ નામ લઈએ એમ નથી. આપણે સ્ત્રીઓની સાથે બોલીએ તો આપણું કોઈ નામ લઈએ એમ નથી. આપણે ધન રાખીએ અને હાથે ગણીએ તો કોઈ આપણું નામ લઈ શકે તેમ નથી. અને હોટલ સુધી પહોંચી જાય તો આપણું કોઈ નામ લઈ શકે તેમ નથી. પહોંચી ગયા એને એ નિર્ભય હતા, આપણું કોઈ નામ લઈએ કેમ નથી. અને જે ભક્તો જોતો હતો મહારાજની આજ્ઞા જેને જીવનમાં ઉતારી હતી એના હૃદયમાં બળતરા ઘણી થતી હતી, પણ મહારાજના શબ્દ નડતા હતા, અવગુણ તો લેવો જ નહીં. શાસ્ત્રની અંદર પણ અર્થના અનર્થ કરી નાખ્યા, ઉથલાવી નાખ્યા, તો પણ મહારાજની આજ્ઞા નડતી હતી કે અવગુણ તો લેવો જ નહીં. આ જે દ્વિધા ભક્તના હૃદયમાં હતી એ દ્વિધાનું સ્પષ્ટીકરણ મહારાજા મધ્યના 44મા વચનામૃતમાં કર્યું. બહુ સુંદર હતું, બહુ સ્પષ્ટીકરણ કર્યું. ભગવાનના ભક્તો આ સ્પષ્ટીકરણને બરાબર સમજે, ધ્યાન દે.